માતાઓ બહેનો, આજે હું તમને 16 સોમવારની વાર્તા સંભળાવું. આ વ્રત શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું. વ્રત કરનારે વહેલા ઉઠી અને હવારે સ્નાન કરવું અને પછી 4 દોરા લઈ થોડા થોડા અંતરમાં 4 ગાંઠ વાળવી અને ગાંઠ વાળ્યા પછી ઈ દોરા ગળામાં પહેરવા. ભગવાન શંકરના મંદિરે જઈ અને પૂજા કરવી, વાર્તા સાંભળવી અને હાથમાં ચોખા રાખી પછી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ બોલવું. અને એ દિવસે કાં તો નકોડો ઉપવાસ કરવો અને કાં તો એકટાણું કરવું. આ વ્રત કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થાય 4 શેર ઘઉંનો લોટ લેવો, 1.25 શેર ઘી અને ગોળ લઈ તેના લાડવા બનાવવા, એ લાડવાના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મંદિરના પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથો ભાગ કીડિયારું પૂરવું. અને વધે તેમાંથી સહપરિવારે પ્રસાદી લેવી અને છતાં પણ એ પ્રસાદ વધે તો ભોયમાં ભંડારી દેવો, પણ રાતનો રાખવો. આ વ્રત સાચા ભાવથી કરવામાં આવે તો વ્રત કરનારને ભગવાન શંકર અને માતા પાર્વતી, તે વ્રત કરનાર માતાઓ બહેનોને મા ઉમિયાજી અને ભગવાન શંકર જરૂરથી ફળ આપે છે. હાલો તો આપણે ભોળિયાનાથ અને શંકર પાર્વતીની વાત સાંભળીએ. એકવાર ભગવાન શિવ અને પાર્વતીજી કૈલાસના પર્વત પર બેઠા છે. સોગઠા બાજી રમતા રમતા કોઈ બાજી શિવજી જીતતા અને કોઈ બાજી માતાજી જીતતા. આમ રમત ખૂબ જામી હતી. ત્યાં નિર્ણય કરનાર કોઈ ન હોવાથી હાર જીતનો ફેસલો નહોતો થઈ શકતો. એ સમયે કપિલદત્ત નામનો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો, એટલે ભગવાન શિવે બ્રાહ્મણને કહ્યું, બ્રહ્મદેવ અમારો નિર્ણય તમે કરો, હારેલાને હાર્યા કહેજો અને જીતેલાને જીત્યા કહેજો. એક બાજી પૂરી થતા શિવજીએ પૂછ્યું, બોલો કપિલદત્ત અમારામાંથી કોણ જીત્યું? બ્રાહ્મણે કહ્યું, પ્રભુ તમે જીત્યા અને માતાજી હાર્યા. બીજી બાજી પૂરી થતા શિવજીએ ફરીથી પ્રશ્ન કર્યો અને બ્રાહ્મણે ફરીથી એ જ જવાબ આપ્યો કે પ્રભુ તમે જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી વાર બાજી પૂરી થતા કપિલદત્તને એ જ જવાબ આપ્યો કે ત્રિલોકનો નાથ જીત્યા છે અને માતા પાર્વતી હાર્યા છે. હકીકતમાં ત્રણેય બાજી માતાજી જીત્યા હતા અને બ્રહ્મદેવ ખોટું બોલતા હતા. શિવજીના ક્રોધથી બચવા બ્રહ્મદેવ ત્રણેય 3 વાર ખોટું બોલ્યા છે. આથી માતા પાર્વતી ક્રોધાયમાન થયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો, હે બ્રહ્મદેવ તમારી ખોટું બોલવાની હદ થઈ ગઈ છે, જા હું તમને શ્રાપ આપું છું કે તમે તમારા આખા શરીરે રક્ત પીત્યાનો કોઢ નીકળે. જગત જનની માં પાર્વતીનો શ્રાપ ક્યારેય પણ મિથ્યા જાય નહીં. આખા પલકારામાં બ્રહ્મદેવના શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રહ્મદેવે માતા પાર્વતીને ખૂબ કાલાવાલા કર્યા, ભગવાન ભોળાનાથને પણ વિનંતી કરી, પરંતુ બધું વ્યર્થ હતું. શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા. બ્રહ્મદેવે તો ત્યાંથી દુઃખ દર્દથી પીડાતા ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં લોકોને ખોડિયા બ્રહ્મદેવનું દુઃખ અને દર્દ જોઈ નથી હકાતું અને દરેકને દયા આવવા લાગી. અને દયા આવતા ભગવાન શંકરને રીઝવવાની સલાહ પણ ઘણા માણસોએ આપી. આથી કપિલદત્ત દુઃખ અને દર્દથી પીડાતો પીડાતો ભગવાન શંકરનું તપ કરવા માટે જંગલ તરફ ચાલી નીકળ્યો અને ચાલતા 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 છે એક ગોર જંગલમાં આવ્યો અને એ ગોર જંગલની માલિકા એને એક ગાય મળી અને ગાય મળી અને ગાયે એને પૂછ્યું, બ્રહ્મદેવ કઈ તરફ જાઉં છો? માતા પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા માટે, ભોળાનાથનું તપ કરવા માટે ગોર જંગલમાં જાઉં છું. અને તેમ બ્રાહ્મણે એને કીધું. ત્યારે ગાયે કહ્યું, હે બ્રહ્મદેવ, મારું દુઃખ પણ સાંભળતા જાઓ. બોલ્યો નાથ, તમને કદાચ મળે તો મારું દુઃખ પણ એને કહેજો, કારણ કે મારા આંચળમાંથી દૂધ ફાટું ફાટું થઈ રહ્યા છે, પણ નથી મારા વાછરડા ધાવતા કે નથી મારા માલિક દૂધની શેર કાઢતા. માટે બ્રહ્મદેવ મારા પાપનું નિવારણ પૂછી લાવજો બાપ. ગાયની વાત સાંભળી અને કપિલદત્ત આગળ ચાલ્યો જાય આગળ ચાલ્યો જાય. ગોર જંગલ જેને કહેવાય, કેવી જાડી અને જાડવા આવ્યા જાય. રસ્તામાં ઈ જાડી અને જાડવાની માથે ઈ જંગલમાં રસ્તામાં એક ઘોડો મળ્યો. બ્રહ્મદેવને જોઈને ઘોડો બોલી ઉઠ્યો, હે બ્રહ્મદેવ, તમે કઈ તરફ જઈ રહ્યા છો? ત્યારે કપિલદત્તે પોતાની કથની આખી સંભળાવી અને ત્યારે ઘોડો બોલી ઉઠ્યો, હે બ્રહ્મદેવ, આપ તો ભોળિયાનાથ પાસે જાઓ છો. બ્રહ્મદેવ, એક મારા પાપનું નિરાકરણ ન કરતા આવો. બ્રહ્મદેવ, મારી પીઠ ઉપર હીરા અને મોતી ના પલાણ છે, પણ મારા આગલા જન્મના કોઈ પાપ હશે ને એના માટે, એના કારણે મારા ઉપર કોઈ સવારી નથી કરી શકતું, કે મારા ઉપર કોઈ બેહી નથી શકતું, કે મારા ઉપર કોઈ સવારી કરવા પણ તૈયાર નથી. તો આ મારું દુઃખ છે બ્રહ્મદેવ, તમે આ મારા દુઃખનું નિવારણ ભોળિયાનાથને પૂછતા આવજો. ત્યાંથી બ્રાહ્મણ એ ઘોડાની વાત સાંભળી અને જંગલમાં પાછો હાલતો થયો. અને ત્યાંથી આગળ ચાલતા ચાલતા પાછું ઘોર જંગલ આવ્યું અને ઘોર જંગલમાં એવો ઘટાટોપ, આમ તમે જુઓ તો એકદમ જાડી છે, પણ ઈ બળબડતા બપોરમાં તમે એટલો જબરજસ્ત તડકો પડ્યો છે કે ઈ તડકામાં તમે મુઠ્ઠીભર ઝાર નાખી દો તો દાણી થઈ અને ફૂટી જાય, આવો બળબડતો બપોર. અને આ તો બ્રાહ્મણનું ખોળ્યું. સાહેબ, જંગલમાં જતા જતા એને થાક લાગ્યો છે, એને તરહ લાગી છે, અને ઈ ટાઈમે ઈ જંગલમાં ઈ બળબડતા બપોરમાં બ્રાહ્મણિયા બેઠા છે અને અચાનક ઈ આંબાના છાંયે બેઠા છે. ત્યાં અચાનક જેને કહેવાય એવા આંબાને વાચા ફૂટી અને આંબો બોલ્યો, હે બ્રહ્મદેવ, તમે ક્યાં જાઓ છો? બ્રહ્મદેવ કહે, હું ભોળિયાનાથને મળવા માટે જાઉં છું, ભોળિયાનાથને મારા શ્રાપનું નિરાકરણ કરવા માટે જાઉં છું. અને ત્યારે આંબાએ એમ કીધું, અરે બ્રહ્મદેવ, મારું કોઈ આગલા જન્મનું પાપ હશે અને ઈ પાપનું નિવારણ તમે ભોળિયાનાથ સામે પૂછતા આવજો ને. તમે તમારા પાપનું નિવારણ કરવા માટે જાઓ છો તો વધુ એક મારું પણ પાપનું નિવારણ એનું પૂછતા આવજો. મારા પર સરસ કેરી આવે છે, પણ કોઈ ખાઈ નથી હકતું, અને જો મારું ફળ ખાય તો સાહેબ તરત જ મોતને ભેટે છે. માટે હે બ્રહ્મદેવ, મારા પાપનું પણ નિવારણ પૂછી લાવજો. આરામ કરી કપિલદત્ત આગળ ચાલ્યો. તેને આગળ ચાલતા 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 ઘોર જંગલમાં એક સુંદર તળાવ જોયું. તળાવનું જળ શીતળ અને સ્વચ્છ, આથી બ્રાહ્મણને તરહ પણ લાગી છે, બળબડતો બપોર પણ છે. અને એ વખતે બ્રાહ્મણને એમ થયું, આ તળાવ છે એનું જળ સ્વચ્છ અને નિર્મળ છે, લાવ પાણી પી લો. હજુ બ્રાહ્મણ પાણી પીવે નો પીવે, પીવે નો પીવે, અને કાંઠે બ્રાહ્મણ ઊભા છે એને જોઈ અને તળાવમાંથી એક મગર આવ્યો. મગરે કાંઠે ઉભેલા બ્રાહ્મણ ને જોઈ અને એને વાચા ફૂટી, હે બ્રહ્મદેવ, આપ કઈ તરફ જાઓ છો? ત્યારે કપિલદત્તે પોતાની પત્ની હંભળાવી. ત્યારે મગર બોલી ઉઠ્યો, હે બ્રહ્મદેવ, મારું પણ દુઃખ છે અને મારા પણ દુઃખની વાત તમે સાંભળતા જાઓ. બ્રહ્મદેવ, હું આ શીતળ જળમાં રહું છું પણ મારા આખા શરીરમાં બળતરા થાય છે, હું નથી સહન કરી શકતો, મારા પાપનું નિવારણ તમે પૂછી લાવજો. બોલે બાપ, ત્યાંથી કપિલદત્ત ગનગોર જંગલમાં પાછા આગળ હાલતા જાય અને એવું ઘોર જંગલ આવ્યું જ્યાં પંખીઓ કલરવ કરે છે. ખુદ જગદંબાને ઈ જંગલમાં પછી હાવ જ લઈ અને ત્યાં ડણક દેવા માટે આવવું પડે એવું ઘનઘોર જંગલ. અને ઈ ઘનઘોર જંગલમાં એક ભોળિયાનાથનું સરસ મજાનું નાનું એવું અવાવરું શિવજીનું મંદિર છે. અને અવાવરું મંદિર જોઈ અને મંદિર તો પણ ભોળિયાનાથનું છે ને એ જોઈ અને ઈ બ્રાહ્મણ પોતે હૈયામાં હરખનો પાર ન રહ્યો અને એટલો બધો રાજી થઈ ગયો છે. અને રાજી થઈ અને ભગવાન શિવના મંદિરે જઈ અને જેમ લાકડી પડે એમ બ્રાહ્મણ પડી ગયો છે. અને શિવજીના મંદિરે એ બ્રાહ્મણ એક પગ ઉપર એકાગ્રતાથી શિવજીનું તપ કરવા માટે એ ઊભો થઈ ગયો છે. એક પગ ઉપર ભોળિયાનાથના તપ કરે છે. ઈ બ્રાહ્મણ કઈ જળ નથી લેતો, કઈ ફળ નથી લેતો કે નથી પેટમાં અનાજ લેતો અને એવું ઘોર તપ આદર્યું છે કે ભોળિયાનાથને કૈલાસના ડુંગર ઉપરથી પોતાની સમાધિ તોડી અને ખુદ ભોળિયાનાથને બ્રાહ્મણને દર્શન દેવા માટે આવવું પડે. અને ત્યારે ઈ ઘોર જંગલમાં ભોળિયાનાથ કૈલાસની સમાધિ તોડી અને ભોળિયાનાથ પોતે શિવજી પોતાની નંદી અશ્વાર થઈ અને ભોળિયાનાથ ઘોર જંગલમાં આવે છે અને ત્યાં બ્રાહ્મણ તપ કરતા જોઈ બ્રાહ્મણને ઈ દર્શન આપે છે. અને ત્યારે બ્રાહ્મણને ભોળિયાનાથ એમ કહે છે, બ્રાહ્મણ, હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન થયો છું અને તારી ભક્તિ જોઈ અને ખૂબ રાજી થયો છું, માગ માગ માગે ઈ આપી દઉં બ્રાહ્મણ. અને ત્યારે બ્રાહ્મણ કાલી ગીલી ભાષામાં રડતી આંખોમાંથી એ આહુડા પાડતો પાડતો આહુની ધાર કોઈ સ્ફટિકની માળા તૂટી ગઈ હોય એમ એક મોતી નભમાંથી ખરતું હોય ને એમ પોતાની આંખમાંથી આહુડા પાડતો પાડતો, હે ભગવાન, મને માતા પાર્વતીના શ્રાપથી મુક્ત કરો, મારો આ કોટ મટાડો ભોળાનાથ, મારો આ કોટ મટાડો બાપ ભોળાનાથ, મારો આ કોટ મટાડો બાપ. અને ત્યારે હસતા મુખે ભોળિયાનાથ અને એને પ્રસન્ન થઈ અને ભોળિયાનાથે કીધું, બ્રાહ્મણ, પાપમાંથી મુક્ત થવું છે? તો કે હા પ્રભુ. તો કે હા ભાઈ, જો તું શ્રદ્ધાપૂર્વક 16 સોમવારનું વ્રત કરું ને તો તારો કોટ, તારું દુઃખ અને માતાજીનો શ્રાપમાંથી તું મુક્ત થઈ શકે. કપિલદત્તે પૂછ્યું, હે પ્રભુ, આ વ્રત કઈ રીતે થાય? ભોળાનાથે કપિલદત્તને 16 સોમવારની આખા વ્રતની વિધિ સંભળાવી અને વિધિ સંભળાવી અને જો તું તન અને મનથી એક ચિત્તથી જો 16 સોમવારનું વ્રત કરીશ ને તો તારો કોઢ છે ને એ મટી જશે અને કંચન વર્ણી તારી કાયા થઈ જશે. મહાદેવજીના ચરણોમાં પાછો ભૂદેવજી લાકડી પડે એમ પડી ગયો છે. અને ત્યારે એ ચરણોમાં પડી અને ભોળિયાનાથને પાછા પ્રણામ કરી અને બ્રાહ્મણે ગાયના દુઃખની વાત કરી અને તેના પાપ નું નિવારણ પૂછ્યું. ત્યારે ભોળાનાથ બોલ્યા, ગયા જન્મમાં ગાય એક સ્ત્રી હતી, ગુસ્સામાં તે સ્ત્રી તેના ધાવતા બાળકને તરછોડતી. કોઈ દીકરી, કોઈ સ્ત્રી, કોઈ પોતાના બાળકને ન તરછોડે, પણ આ સ્ત્રી પોતાના બાળકને તરછોડતી હતી. અને એ પાપના ફળ રૂપે આ જન્મે પોતે ગાય બની તેનું દૂધ કોઈ પીતું નથી, તેના આંચળમાંથી કોઈ દૂધ દોહતું નથી. પણ બ્રાહ્મણ, અરે વાત સાંભળ. તો કે શું પ્રભુ? એક કામ કરજે, તું ગાયને મળું ને એટલે એના આંચળમાંથી એક થોડુંક દૂધ ખેંચજે, અને દૂધ ખેંચી અને મારા લિંગ ઉપર અભિષેક કરજે એટલે તેનું દુઃખ દૂર થઈ જશે. આમ કરતા એનો શ્રાપ જે છે ને, એનું પાપ છે આગલા જન્મનું, એ ટળી જશે. પછી બ્રાહ્મણે ઓલા ઘોડાના પાપનું નિવારણ પૂછ્યું. ઘોડાના પાપના નિવારણ માટે બોલ્યો, નાથ બોલ્યા છે, ગયા જન્મમાં ઘોડો એક વાણિયો હતો, તેણે ખોટું બોલી ખોટા તોલ માપના ત્રાજવાથી લોકોની છેતરપિંડી કરી છે, અને છેતરપિંડી કરતા કરતા તે પોતાના પાપના પોટલા બાંધ્યા છે, લોકરના લોહી ચૂસ્યા છે. એટલું જ નહીં પણ કોઈ ગરીબની કકળતી આયુ એને લીધી છે, એટલે આ જન્મે તેની આ દશા થઈ છે. પણ માટે તું ઘોડો મળે એટલે આટલું કરજે, એની જોડે જઈ અને તું મારું સ્મરણ કરી અને એના ઉપર સવારી કરજે, આથી તેનું દુઃખ છે ને એ દૂર થઈ જશે. પછી કપિલ દત્તે બોલે, આંબાના પાપનું નિવારણ પૂછ્યું. ભોળાનાથે કહ્યું, ગયા જન્મમાં આંબો એક કંજૂસ, લુચ્ચો, લોભિયો માણો હતો, તેણે હાચું ખોટું કરી અને પુષ્કળ ધન ભેગું કર્યું હતું, પરંતુ એને દાન પુણ્ય માં કોઈ કાણી કોડી પણ વાપરી ન હતી. તું જઈને આંબાના થડ નીચે ખોદજે, નીચેથી ધનના ચરું નીકળશે, તેમાંથી પુણ્ય કાર્ય કરજે, એ પુણ્યના પ્રભાવથી આંબાનું દુઃખ દૂર થઈ જશે અને એના ફળ મીઠા થઈ જશે અને લોકો ખાઈને હરખી જશે. એમ કરતા આંબાનું પાપનું નિવારણ થઈ જશે. અને પછી કપિલ દત્તે મગરના પાપનું નિવારણ પૂછ્યું. મહાદેવજીએ કહ્યું, કપિલ દત્ત, ગયા જન્મે મગર એક બ્રાહ્મણ હતો, અને એ બ્રાહ્મણ વેદમાં પારંગત અને શાસ્ત્રમાં નિપુણ થયો, જ્ઞાનના ગાસડા એને બાંધ્યા, પણ કોઈને વિદ્યાનું જ્ઞાન ન આપ્યું, અને એટલું બધું જ્ઞાન મેળવ્યું, કારણ કે જ્ઞાન છે ને જેટલું વાપરો ને એટલું વધે છે, પણ આ બ્રાહ્મણે જ્ઞાન વાપર્યું નહીં એટલે એને વિદ્યાનું અભિમાન, એને વિદ્યા કોઈને આપી નહીં, એને જ્ઞાન કોઈને દીધું નહીં, એટલે આ ભવે એને મગરનો અવતાર મળ્યો છે, મગરનો એને જન્મ મળ્યો છે, પણ આ ભવે કરેલા કર્મના બદલા તો હવને દેવા પડે છે, અને આ ભવે એને રૂએ રૂએ કાળી બળતરા થાય છે. એ બ્રહ્મદેવ, તું એક કામ કરજે, જ્યારે એ તલાવના કાંઠે જાઓ ને તો એ મગર પાસે જઈ અને તેની આંખે મારા લિંગ ઉપરથી ઉતરેલું એક બિલીપત્ર લેજે અને તેની આંખે અડાડજે, તેથી એની બળતરા જે થાય છે ને એના અંગે રૂએ રૂએ જે કાળી બળતરા થાય છે અને તેના કાળી બળતરા એની દૂર થશે, એનું જે આગલા જન્મ નું પાપ છે એ નિવારણ થઈ જશે. શિવજીને પ્રણામ કર્યા, વંદન કર્યા, ભૂલ ચૂક ની માફી માગી અને કપિલદત્ત પાછો ફર્યો. પેલા મગર ની પાસે ગયો અને તેના પાપ નું નિવારણ કરતા મગર નું કષ્ટ દૂર થયું. મગરે બ્રાહ્મણ ને જ્ઞાન આપ્યું જેથી મગર નો પણ મોક્ષ થયો છે. પછી બ્રાહ્મણ આંબા પાસે ગયો છે અને તેના થડ માંથી તરું ખોદી કાઢી ધન જે બધું હતું એ સત્કાર્યોમાં વાપર્યું. તેથી આંબાના એટલા મીઠા ફળ બન્યા કે અમૃત જેવા. અને એ મીઠા ફળ ખાધા અને લોકો હરખી જાતા અને આમ કરતા આંબાના પાપનું નિવારણ થયું છે. આંબો પાપમાંથી મુક્ત બન્યો છે. પછી કપિલદત્ત ત્યાંથી આગળ જઈ અને ઘોડા પાસે ગયો અને તેના પર ભોળાનાથનું સ્મરણ કરી અને એના ઉપર સવારી કરી અને ઘોડાને તેના પાપમાંથી મુક્ત કરાવ્યો છે. આગળ ચાલી બ્રહ્મદેવે ગાયનું કષ્ટ નિવારણ કરતા શિવલિંગ ઉપર મહાદેવને કયા મુજબ ગાયના આંચળમાંથી દૂધ દોઈને એ બ્રાહ્મણે શંકર ભગવાનના લિંગ ઉપર અભિષેક કરી અને ગાયને પણ પાપમાંથી મુક્ત કરી છે. કપિલદત્ત ઘરે પહોંચ્યા પછી શ્રાવણ માસના 16 સોમવારનું વ્રત કર્યું અને તેણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું. વ્રતના પ્રભાવથી અને ભોળાનાથની દયાથી બ્રાહ્મણની કાયા કંચન વર્ણી થઈ ગઈ. જે કાળો કોટ નીકળ્યો તો અને માતાજીનો શ્રાપ લાગ્યો તો એ શ્રાપ જેને કહેવાય કે એવો પલમાં એનો દૂર થયો છે અને તેની કંચન વર્ણી કાયા થઈ ગઈ છે અને મુખ તો જાણે તેનું તેજમય બની ગયું છે. સુંદર મજાનું નગર ઈ ગામમાં ધૂળ દેફાને બાણા હોય, વીતે વીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, હામૈયા ભૂલેકા હોય, ટાળને ભલે ટેકા હોય, મોબને ભલે ટેકા હોય, ચંદોના ઉતારા હોય, આગળ તુલસી કેરા હોય, વાછરડાને વાડા હોય, ભંભડા ભોકારા હોય, ઉકડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, આકોટા ભડકારા હોય, માણા મનના મોટા હોય, વિઘા એકના ભળિયા હોય, ઉપરદેશી નળિયા હોય, હૈયા હૈયા હવના બળિયા હોય. અને દોસ્ત એવા ગામડા જ્યારે એવું નગર ધીંગી ધરા ધીંગા માડું અને એવું નગર, એ નગરમાં રાજા રાજ કરે છે અને રાજાને એક કુંવરી પિત્તળ સરીઘી જેની ભીંડિયું જેના હેમ સરીઘા હાથ પછી નવરો દેદી ધીનો નાદ એને ફંડ બનાવેલા પૂતળું અને એવી એની કુંવરી અને એનો ઉંમર થઈ ગઈ છે ત્યારે એનો સ્વયંવર યોજાયો. કપિલદત્ત એ સ્વયંવર જોવા માટે જાય અને સ્વયંવર જોવા માટે જાય અને એ વખતે એક બાજુ ચૂપચાપ એક જગ્યા ઉપર ઉભો રહ્યો છે. થોડી વાળમાં તોળ શણગાર સજીને કુંવરી દાસીઓની હાથે રાજભવનમાં પ્રવેશ કર્યો. રાજભવનમાં એની આગળ એક હાથણી ઊંટમાં કળશ લઈ અને ધીમે 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 પગલા મુક્તિ મુક્તિ આમ આગળ હાલી આવતી હાથણી એક બાજુ ઉભેલા કપિલદત્ત ઉપર નજર કરી અને નજર કરતા હાથણીએ એના ઉપર જે ઊંટમાં કળશ હતો ને એ કળશ એ કપિલદત્ત ઉપર ઢોળી દીધો. આ જોઈને બધાને ઘણું આશ્ચર્ય થયું અને ઘણાને આશ્ચર્ય થયું અને ત્યાં બેઠેલા રાજકુમારો બૂમો પાડવા લાગ્યા કે હાથણીએ ભૂલ કરી દીધી છે, હાથણીએ ભૂલ કરી દીધી છે. ત્યાં તો એકદમ જેને કહેવાય કે બ્રહ્માંડની માલિપાથી આકાશવાણી થઈ અને એવી આકાશવાણી થઈ એ રાજકુમારી આ તારી માટે યોગ્ય વર છે. પછી તો રાજાને એમ થયું જો આકાશમાંથી બ્રહ્માંડમાંથી ભગવાન પણ એમ કહેતા હોય કે આ યોગ્ય વર છે તો હું તો બે હાથ વાળો માનવી હું કરી શકવાનો. ખુદ ભગવાને જ આના લેખ લખ્યા હશે, ખુદ વિધાતાએ જ આના લેખ લખ્યા હશે. પછી તો એમ જેને કહેવાય કે રાજા પોતાની દીકરી એને બ્રાહ્મણ હાથે લગ્ન કરે છે. રડીબાંગ દિબાંગ રડીબાંગ દિબાંગ રડીબાંગ દિબાંગ રડીબાંગ દિબાંગ આમ ઢોલ વાગે છે, આમ શરણાયું વાગે છે, માંડવડે ગોળ દાણા વેચાય છે, ખજૂર વેચાય છે, ખારેક વેચાય છે, હાકરો વેચાય છે, ગામના માંડવે પતાહા વેચાય છે, ગરીબોને અન્ન દેવાય છે, ભૂખ્યાને ભોજન દેવાય છે, તરસ્યાને પાણી દેવાય છે, ફૂણાના દાન કરાય છે, ગાયુંના દાન કરાય છે. અને આમાં દીકરીના લગ્ન થતા હોય એ વખતે પછી તો રાજા અને રાણીએ દીકરીને હૈયા ભેર એને વિદાય આપી છે. અને પછી તો શંકર અને પાર્વતીના એ 16 સોમવારના વ્રતનું એને ફળ મળ્યું છે. રાજાને કોઈ પુત્ર નહોતો, તેથી રાજ્યનો રાજા કપિલદત્ત બન્યો છે. આ તો ખુદ ભગવાન જ જેના લેખ લખ્યા હોય એટલે તો એને રાજાનું રાજગાદી મળી છે. કપિલદત્ત બ્રાહ્મણ માંથી રાજા બન્યો છે, પોતાની રાજગાદી સંભાળે છે, નગરમાં કોઈ દુખી હોય તો એના દુઃખ નિવારણ કરે છે. પણ આમ કરતા કરતા ખાતા ખાતા દીની માથે રાત ને રાતની માથે દીની માથે રાત ને રાતની માથે દી, આમ ગળથોલિયા ખાતા 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 શ્રાવણ માસ આવ્યો. અને પછી શ્રાવણ માસ આવ્યો ને એ વખતે કપિલદત્તને પોતાનો નિયમ મુજબ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક 16 સોમવારનું વ્રત યાદ આવ્યું. એને પ્રથમ સોમવારથી એને વ્રત કર્યું, એ વ્રત પૂરું થયું. પછી કપિલદત્તે તો રાણીને કીધું, રાણી આલો ભોળિયા નાથના આપણે ઉજવણા કરીએ. અને રાણી તૈયારીમાં લાગી ગઈ, ઉજવણા માટેની બધી માહિતી આપી. રાણીને વિચાર આવ્યો કે મારા પતિ તો રાજા છે, કઈ એકલા લાડવા ખાતા હારા લાગે નો લાગે, અને એ ખાય તો એને શોભે ખરા નો શોભે. રાણીને 32 ભાતના પકવાન અને ભાત ભાતના શાક બનાવવાનો વિચાર આવ્યો. અને રાણીએ 32 ભાતના પકવાન બનાવડાવ્યા, ભાત ભાતના શાક બનાવડાવ્યા. રાજાએ ભોળાનાથનું શ્રદ્ધાપૂર્વક પૂજન વિધિ કરી અને પ્રસાદી માંગી. રાણીએ તો લાડવાની સાથે અન્ય વાનગીઓ પણ પીરસી. આ જોઈ રાજા ક્રોધની કોઈ સીમા ન રહી, રાજાની પ્રકૃતિ બદલાણી. અને રાજા ગુસ્સે થયો, કપિલદત્ત ગુસ્સે જ હોય. અને રાણીએ મનમાં કે હમણાં કઈક કહેશે તો નહીં, હમણાં કઈક કહેશે તો નહીં ને. પછી તો રાજાએ મનમન ભોળાનાથને ક્ષમા માગી અને 4th ભાગના લાડવાનો પ્રસાદ લઈ વ્રતનું ઉજવણું કર્યું. પણ મહાદેવજી રાણી પર કૃપાયમાન થયા અને રાત્રે સપનામાં આવ્યા. એ કપિલદત્ત જાગેશ કે ઊંઘસ બાપ, જાગું છું. તારી રાણીએ અભિમાનમાં વશ થઈને તારા વ્રતના ઉજવણાને તોડવાનો પ્રયાસ કર્યો છે, તેથી મારી દોષી જ છે, તેને દેશ નિકાલની સજા. શિવજીની આજ્ઞાથી રાજાએ રાણીને દેશ નિકાલની સજા આપી. રાણી વિલાપ કરવા લાગી, રાજાના પગે પડી માફી માંગવા માંડી. પરંતુ કપિલદત્ત અડગ જ રહ્યા. છેવટે રાણી રડતી અને કકળતી મહલમાંથી નીકળી અને રજળતી રજળતી આખડતી ભટકતી 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 એ રાણી એક ગામમાં પહોંચી. એ ગામમાં એક માટીનું ઘોરડું અને એમાં ડોશીમાં બેઠા છે. એ ડોશીમાં ત્યાં બેઠા બેઠા એક રેટિયો કાચી રહ્યા છે. રાણીએ તેમની પાસે જઈ અને પીવાનું પાણી માંગ્યું. ડોશીમાં દયાળુ હતા, તેણે પાણી આપ્યું અને રહેવા માટે જગ્યા પણ આપી. રાણી ડોશીના ઘરમાં રહેવા લાગી, પરંતુ તેના આવવાથી ડોશીનો રેટિયો તૂટી ગયો છે. રેટિયો હાંજો તો તાર તૂટી જવા લાગ્યા. આથી ડોશીને તેને અપશુકન્યાળ માનીને કાઢી મૂકી. પણ આ તો ભાગ્યને દોષિત માની રડતી રડતી રાણી એક ગાંચણના ઘરે આવી. ગાંચણે તેને મફતના ભાવમાં દાસી તરીકે રાખી તો લીધી, પરંતુ ત્યાં પણ એવું થયું. રાણી જે ઘરમાં ગાંચીના આગળ આવી એ ગાંચી માંદો પડ્યો, તેનો બળદ એનો પગ ભાંગી ગયો. ગાણી માંથી તેલ પણ ઓછું નીકળતું થયું. આથી ગાતણને એમ થયું કે અભાગણી આવી છે એને કાઢી મૂકું. રાણીને અભાગણી કહી અને ગાચણે કાઢી મૂકી. આગળ ચાલતા 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 રાણીએ માલણને ત્યાં આશરો લીધો, પરંતુ ત્યાં પણ બગીચાના ફૂલો કરમાઈ ગયા અને ત્યાં છોડવાઓ બળી ગયા. માલણે રાણીને અભાગણી માનીને કાઢી મૂકી, પરંતુ રજળતી ભટકતી આખડતી પટકતી રાણી ગામના પાદરમાં આવેલા એક કુએ પહોંચી અને એને ખૂબ તરસ લાગી છે. એની તરસ છીપાવવા માટે એક કુએ બાઈ ઊભી છે, પાનિહારી ઊભી છે અને પાનિહારીને એને કીધું બેન મને પાણી પાછો. એટલે પાનિહારીને દયા આવી, જ્યાં ઈ પાણી પાવા માટે જાય ત્યાં એનો ઘડો ફૂટી ગયો. અને રાણીને કીધું કે ભાગણી કમ ભાગી એમ કહી અને એને મેણા ટોણા મારી અને એને કાઢી મૂકી. રાણીને થયું હવે મને ગામમાં કોઈ રાખશે નહીં, તેથી તે જંગલ તરફ ચાલવા માંડી. અને જંગલમાં એક ઋષિનો આશ્રમ હતો. રાણી તે ઋષિના આશ્રમે પહોંચી. ઋષિ ત્રિકાળ જ્ઞાની. રાણીને જોતા ઋષિ પરિસ્થિતિ જાણી ગયા અને રાણીને પાણી પાયું, રાણીને જમાડી, રાણીને થોડી શાંતિ મળી. પછી તો ઋષિ કહેવા લાગ્યા, પુત્રી બેટા પુરાણોમાં છે તેમ પણ જે વ્રત ભંગ કરનાર અને એનો પ્રયાસ કરનાર મહાપાપનો ભાગીદાર બને છે તે તો શિવજીના વ્રતનો ભંગ કર્યો છે, તે તો ભોળાનાથના વ્રતનો ભંગ કર્યો છે, જેથી તેઓ કોપાયમાન થયા છે. રાણી બોલી, હે ઋષિ આ દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ બતાવશો, કોઈ મને આ મારું પાપ ધોવાનું મને પ્રાશ્ચાત કરવાનું કોઈ મને રસ્તો બતાવશો. ત્યારે ઋષિએ 16 સોમવારના વ્રતની વિધિ બતાવી અને કહ્યું શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને શિવજીની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. બેટા શ્રાવણ માસ આવે એટલે 16 સોમવાર કરજે અને 16 સોમવાર કરવાથી તારા પાપનું નિવારણ થશે. ઋષિના કહેવાથી રાણીએ 16 સોમવારનું વ્રત શ્રદ્ધાભાવ અને ભક્તિપૂર્વક કર્યું, વિધિપૂર્વક તેનું ઉજવણું કર્યું, જેથી શિવજી પ્રસન્ન થયા અને રાણીના દોષો માફ કર્યા. રાણીને તેના દોષમાંથી મુક્તિ મળી છે. આ બાજુ તમે જોઈ લો તો જે કપિલદત્ત રાજા બની અને રાજગાદી સંભાળે છે એને રાત્રે શિવજી સપનામાં આવીને કહ્યું તારી રાણી દોષમાંથી મુક્ત થઈ ગઈ છે, તેણે વ્રત ભંગ માટેની જે સજા ભોગવી લીધી છે હવે તું તેને માન સહિત મહેલમાં પાછી લઈ આવ. બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો 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 ગોળ જંગલમાં આવ્યો અને ઋષિના આગળ આવ્યો છે, ઋષિના આશ્રમે આવ્યો છે. અને રાજાને જોઈ રાણી ઘણી ખુશ થઈ ગઈ છે. રાજા આવ્યા, રાજા આવ્યા, મારો પતિ આવ્યો, મારો સ્વામી આવ્યો, મારો વિહામો આવ્યો. અને આમ જોઈ કપિલ દત્તને જોઈ અને રાણી બહુ હૈયાભેર ખુશ થઈ ગઈ છે, એના હરખના આહુડા નીકળવા માંડ્યા છે. અને કપિલદત્તને જોઈ અને ઋષિ પણ બહાર નીકળ્યા છે ત્યારે કપિલદત્ત પગમાં પડી અને ઋષિના ચરણોમાં સ્પર્શ કરે છે અને ઋષિના આશીર્વાદ પણ લે છે. પછી તો રાજા અને રાણી બેઉ જવાની આજ્ઞા માગે છે. ઋષિએ રાણીને આશીર્વાદ આપી અને એક અક્ષય પાત્ર આપ્યું અને કહ્યું આ પાત્રથી તું સર્વના દુઃખ દૂર કરી શકીશ. આમ કહી તેને રજા આપી કપિલદત્ત અને રાણીને ખુશીનો પાર ન રહ્યો. બંને નગર તરફ ધીમે 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 પગલા માંડતા 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 એ નીકળ્યા ગામને પાદરે. એ પન્હારીના ફૂટેલા ગળા પર અક્ષય પાત્ર માંથી જળ છાંટ્યું અને જળ જેવું છાંટ્યું એટલે ઘડો જેવો પેલા હતો એવો બની ગયો. પછી તો રાણી પાસેથી વ્રતની વિધિ જાણી પન્હારીઓએ 16 સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા અને રાણી પાછા ધીમે 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 હાલતા હાલતા માલણના બગીચામાં આવ્યા. અને માલણના બગીચામાં આવ્યા ને ત્યાં રાણીના પગલા પડતા જ બગીચો ફૂલ છોડેથી મધમધી ઉઠ્યો છે. માલણને મહાદેવજીના પ્રતાપના વાત કરી રાજા અને રાણી આગળ ચાલ્યા છે. બાપ, આગળ જતા ઓલી ઘાસણનું ઘર આવ્યું. તેની ગાણી પર રાણીએ જળ ચાટ્યું અને ગાણી ધમધમાટ ચાલવા લાગી. રાણીએ શિવજીના વ્રતની વાત કરી. ગાતણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા રાણી ત્યાંથી ધીમે 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 જેને કહેવાય કે એવા ચાલતા ચાલતા ઓલી રેટીઓ કાચતી ડોશીના આગણે આવી પહોંચ્યા છે. ડોશીના ભાગેલા તૂટેલા રેટિયા પર રાણીએ હાથ ફેર્યો ને, અને જેવો હાથ ફેર્યો અને ડોશીનો રેટિયો સરસ ચાલવા લાગ્યો અને ઝીણા ઝીણા તાર તેમાંથી નીકળવા લાગ્યા. ડોશીમાએ રાણીને આશીર્વાદ આપ્યા. અને પછી તો રાણી જાણે એક દિવસ આ બધી જગ્યાએથી મને જાકારો મળ્યો હતો અને અપમાન થયું હતું, આજ ત્યાંથી મને આશીર્વાદ મળે છે, જે શિવજીનો પ્રતાપ અને કૃપા છે. રાજા રાણી મહેલમાં આવી વ્રતનું ઉજવણું કર્યું અને આખા નગરને જમાડવાનો સંકલ્પ કર્યો. નગરમાં ઢંઢેરો પીટાવી દીધો છે. આવતીકાલે નગરજનોએ મહેલમાં ભોજન લેવા પધારવાનું છે. બીજા દિવસે સૌ જમવા આવી ગયા. વિશાળ મંડપમાં બધાએ લોકો પ્રેમથી જમવા બેઠા છે. સૌ નગરજનો જમી રહ્યા છે. પછી રાજાએ રાણીને જમવા માટે કહ્યું ત્યારે રાણીએ રાજાને કહ્યું, આજે મારે વ્રત છે, હું વાર્તા સાંભળ્યા પછી જ જમીશ. વાર્તા ભૂખ્યા માણસને સંભળાવાય માટે રાજાને ચિંતા થઈ કે ભૂખ્યો માણસ લાવવો ક્યાંથી. રાજાએ તેમના માણસોને ભૂખ્યા માણસને બોલાવી લાવવા કહ્યું. પ્રજાને નગરમાં તપાસ કરાવી ખબર પડી કે કુંભારના ઘરમાં સાસુમાં ભૂખ્યા છે. સાસુ વહુના ઝઘડામાં તેઓ જમવા આવ્યા ન હતા. તેઓ આંધળા અને કાને બહેરા હતા. ડોશીમાને માન સહિત પાલખીમાં બેસાડી મહેલમાં લઈ ગયા. રાણીએ ડોશીને સામે પાટલા પર બેસાડ્યા અને હાથમાં ચોખા આપી કહ્યું, માં, હું તમને શંકર અને પાર્વતીની વાર્તા સંભળાવું છું, તો તમે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતા રહી હંકાર ભણજો. ડોશીમાં વાર્તા સાંભળવા તૈયાર થઈ ગયા છે. ડોશીમાં પૂરું વાક્ય સાંભળે નો સાંભળે, સાંભળે નો સાંભળે, વચ્ચે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલી ઉઠતા. આમ પરમ કૃપાળુ પરમાત્માનું નામ લેતા ધીરે ધીરે ડોશીના કાનની બહેરાશ જતી રહી. આંખોનું તેજ વધી ગયું. ડોશીમાં ચોખ્ખું જોવા અને સ્પષ્ટ સાંભળવા લાગ્યા. અડધી વાર્તા સાંભળી હશે ને ડોશીમાં નવી શક્તિ આવી. ડોશીમાં એકદમ બોલી ઉઠ્યા, બેટા જો તો ખરી આ શું થયું છે, હું સ્પષ્ટ સાંભળી શકું છું, મારા જાણે નવું ચેતન આવ્યું હોય તેવું લાગે છે, બેટા આમ કેમ થયું. આ ચમત્કાર જોઈને રાણી તો ખુશ ખુશ થઈ ગઈ છે અને કહ્યું, માં, આ બીજો કોઈ પ્રતાપ નથી પણ પરમ કૃપાળુ શિવજીનો પ્રતાપ છે. આમ કહી ભોળાનાથને લાખ વાર પ્રણામ કર્યા, લાખો વાર વંદન કર્યા. 16 સોમવારના વ્રતની વાર્તા સંભળાવવાનું આ ફળ તમને મળ્યું. ડોશીમા આ વાત સાંભળીને ખુશ થઈ ગયા છે અને ડોશીમાએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે. રાણીએ ડોશીમાને વ્રતની વિધિ સમજાવી જમાડીને વિદાય કર્યા. ડોશીમાને આવી સ્થિતિમાં ઘરે આવતા જોઈ દીકરો વહુ પણ ખુશ ખુશ થયા. આ બધી કૃપા અને પ્રતાપ ભોળાનાથ એ જાણી તેમણે પણ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાજા રાણીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ જોઈને ભગવાન શિવે એક સુંદર અને 32 લક્ષણો પુત્ર આપ્યો. પુત્ર મોટો થતા રાજા તેને ગાદી સોંપી વનમાં તપ કરવા ચાલી નીકળ્યા. કુંવરે પણ નદી કાંઠે શિવજીનું મંદિર બનાવ્યું અને ભક્તિ કરવા લાગ્યો. વનમાં રાજા રાણીને વર્ષો સુધી શિવજીની આરાધના કરતા અને તપના બળે વૈકુંઠ લોક પામ્યા. હે ભોળાનાથ, તમે જેવા કપિલ દત્ત અને રાણીને તથા આંધળી ડોશીને પડ્યા ને એવા વ્રત કરનાર અને ભક્તિપૂર્વક શ્રદ્ધાથી વાતો સાંભળનારને પણ કરજો એવા આવી ભોળિયાનાથની વાત સોળ સોમવાર જે પણ આપણને આવડે એ કાલાવાળા કરી અને આપણે પણ ભોળિયાનાથના સોળ સોમવાર કરવા જોઈએ. બોલો હર હર મહાદેવ.